कर्म कविता ऐसी ही गाथा जैसे अरिहंत भगवान ने द्रव्य की गुण की अने पर्याय की जाने छे ते पोताना आत्मा ने जी जाने छे जो यहाँ स्क्रीन पर गाथा आवे तो आपणे गाथा लईए जे जान तो अरहंत ने गुण द्रव्य ने पर्याय पण ते जीव जाने आत्मने कसु मोह पामे लय करे। देखा जा लोग टेक्निकली सॉल्व करे जो जो हरिहंत भगवान है द्रव्य थी गुण थी अने पर्याय थी जाने छे के पोताना आत्मा ने जाने छे अने एनो मोह लय पामे छे एटले एनो मोह नाश थाय छे। तो हरिहंत भगवान ने द्रव्य गुण पर्याय थी तो जाणवाना ज छे पण साथे आपणा जीव ने पण द्रव्य गुण पर्याय थी जाणवा पड़शे के नहीं केम के टीका मां फर्स्ट ज लाइन छे કેમ કે ખરી રીતે અરિયંત ભગવાનમાં અને આત્મામાં કાંઈ તે નથી માટે અરિયંત ભગવાનને દ્રવ્ય ગુણ પર્યાયથી જાણતા આપણો આત્મા જણાય છે। ચાલ આવે છે તો આજે આ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા જે આપણી પુસ્તક છે એમાં આપણે મૂળ પ્રયોજન શું છે ભણવાનું કે આપણા જીવને દ્રવ્ય ગુણ પર્યાયથી જાણવું એ આપણું આનું મૂળ પ્રયોજન છે। કેવી રીતે કે આના તમે ટેબલ ઓફ કન્ટેન્ટ જુઓ ને આપણે એક એક અધિકાર એવી રીતના ડિઝાઇન છે કે પહેલો અધિકાર દ્રવ્ય અધિકાર છે। દ્રવ્ય અધિકાર કહેતા કે જીવના દ્રવ્ય રિલેટેડ અથવા બાકીના વિશ્વમાં રહેલા છ દ્રવ્ય રિલેટેડ જે જે પ્રશ્ન ઉભા થાય એ બધા અસેમ્બલ કરીને પહેલા અધિકાર નાખેલા। પછી બીજા અધિકારમાં ગુણ અધિકાર છે તેમાં શું છે કે ગુણો કેટલા પ્રકારના છે ગુણો કેટલા પ્રકારના છે બે પ્રકારના કયા સામાન્ય ગુણ અને વિશેષ ગુણ। તો સામાન્ય ગુણને રિલેટેડ જેટલા પણ પ્રશ્ન છે બધા સામાન્ય ગુણમાં અને વિશેષ ગુણ તો છય દ્રવ્યના વિશેષ ગુણો એમ કરીને એક આખું ચેપ્ટર બનાવ્યું છે। પછી ત્રીજો અધિકાર કયો છે પર્યાય અધિકાર છે તેમાં પર્યાય રિલેટેડ જે જે બધા ક્વેશ્ચન હોય એ બધા સાથે જમા કરીને પર્યાયની વાત કરે છે। ખ્યાલ આવે છે એના પછી જે ચાર અભાવ શક આવશ્યક આદિ અનેક બીજા બીજા સિદ્ધાંતોની વાત કરે છે એ બીજા સિદ્ધાંતોના પણ એમાં એક 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 ચેપ્ટર એવી રીતના બનાવ્યા છે। હવે આપણે જે નીચેની પાઠશાળામાં આપણે વિશેષ ગુણોનું પ્રકરણ અત્યારમાં ચાલુ છે થોડું રિવિઝન કરીને આગળ વધીએ છે। દ્રવ્ય કોને કહે છે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે આ તો યાદ રહેવું જોઈએ ને આટલું તો યાદ છે કે નહીં દ્રવ્ય કોને કહે છે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે ગુણ કોને કહે છે જે દ્રવ્યના સર્વ ભાગોમાં અને એની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહે છે અને પર્યાય કોને કહે છે ગુણોના પરિણામને અથવા તો ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે। અચ્છા હવે ગુણ કેટલા પ્રકારના કીધા આપણે બે સામાન્ય અને વિશેષ સામાન્ય ગુણ કોને કહે છે જે ગુણો દરેક દ્રવ્યમાં જોવામાં આવે તેને સામાન્ય ગુણ કહે છે અને વિશેષ ગુણ કોને કહે છે જે ગુણો પોત પોતાના દ્રવ્યમાં વિશેષપણે જોવામાં આવે છે તેને વિશેષ ગુણો કહે છે। સામાન્ય ગુણો કેટલા છે આમ તો અનંતા છે પણ અનંતામાં મુખ્ય છ નું વર્ણન કરવામાં આવે છે તો કયા છે છ એક સાથે બધા અસ્તિત્વ ગુણ વસ્તુત્વ ગુણ દ્રવ્યત્વ ગુણ પ્રમેયત્વ ગુણ અગુરુ લઘુત્વ ગુણ અને પ્રદેશત્વ ગુણ। ચલો બહુ સરસ હવે વિશેષ ગુણ આપણે મૂળ પ્રકરણ તો અહીંયા છે ને એટલે બાકીનું આપણે થોડું રિવિઝન કરીને આગળ વધે જો આપણે વિશેષ ગુણ ફરીથી કોને કહે છે જે દરેક દ્રવ્યમાં ન હોતા પોત પોતાના દ્રવ્યમાં વિશેષપણે જે ગુણો હોય છે તેને વિશેષ ગુણો કહે છે। તો પહેલી કન્ડિશન શું મૂકી કે એ ગુણો દરેક દ્રવ્યમાં નથી અને બીજી કન્ડિશન શું મૂકી કે પોત પોતાના દ્રવ્યમાં છે. તો વિશેષ ગુણો પણ બે પ્રકારના છે. કયા બે પ્રકારના છે? કે એક તો એવા છે જે ખાલી એક જ દ્રવ્યમાં છે અને બીજા કોઈ દ્રવ્યમાં નથી. કેમ કે કન્ડિશન શું હતી કે બધા દ્રવ્યમાં ન હોવા જોઈએ, પણ એક થી વધારે માં તો હોય શકે કે નહીં? હોય શકે ને. તો એક વિશેષ ગુણો તો એવા છે જે એક જ દ્રવ્યમાં છે, અને બીજા વિશેષ ગુણો કેવા છે કે જે એક થી વધારે માં છે પણ બધામાં નથી. કોઈ આ સેકન્ડ ટાઈપ ના વિશેષ ગુણ નું એક્ઝામ્પલ આપશે કે જે એક થી વધારે માં છે? ક્રિયાવધી શક્તિ. વેરી ગુડ. કયા કયા દ્રવ્યમાં છે? જીવ અને પુદ્ગલ. અજીવ નહીં, અજીવ કહેતા તો બધા આવી ગયા. જીવ અને પુદ્ગલ એ બે માં ક્રિયાવધી શક્તિ. પછી બીજું અરૂપી. બહુ સરસ. અરૂપી કયા દ્રવ્યમાં છે? પાંચ નહીં, પુદ્ગલ ને છોડીને બધા. પુદ્ગલ એક રૂપી દ્રવ્ય છે ને, પુદ્ગલ એક રૂપી દ્રવ્ય છે, એને છોડીને બાકીના પાંચ અરૂપી કહો અમૂર્તિક કહો એક જ વાર. પછી હજી એક કોઈ? હજી એક વૈભાવિક શક્તિ. વૈભાવિક શક્તિ એટલે શું છે? કે જે દ્રવ્ય વિભાવ રૂપે પરિણમન કરવામાં શક્ય છે એને વૈભાવિક શક્તિ કહેવાય. જેવી રીતના જીવ શક્તિ રૂપે તો ભગવાન સ્વરૂપ છે, પણ અત્યારના વિભાવ પરિણમીને સંસારમાં પરિભ્રમણ કરે છે કે નહીં? તો એવું બીજું કયું દ્રવ્ય છે જે વિભાવ રૂપે પરિણમી શકે છે? ઉદ્ગલ. કેમ? એનો સ્વભાવ શું છે? એક પરમાણુ રૂપે રહેવું એ ઉદ્ગલનો સ્વભાવ છે, પણ જ્યાં સ્કંદ રૂપે થાય છે અને એના જે ગુણોના વિશેષ કાર્ય એટલે પર્યાયમાં પરિવર્તન થાય છે તો એ અશુદ્ધ થઈ ગયું કહેવાય. એટલે એને વિભાવ રૂપે પરિણમે છે. ખ્યાલ આવે છે? તો જીવ અને પુદ્ગલ બે દ્રવ્યમાં વૈભાવિક શક્તિ છે. બાકીના ચાર દ્રવ્યમાં કયું અશુદ્ધ પરિણમન છે? કોઈ નથી. બાકીના ચાર દ્રવ્યમાં કોઈ જાતનું અશુદ્ધ પરિણમન થતું નથી. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે જો જીવ અને પુદ્ગલ બે માં વૈભાવિક શક્તિ છે તો બે દુઃખી હોવા જોઈએ ને? જીવ તો દુઃખી છે, પણ પુદ્ગલ દુઃખી હોવો જોઈએ કે નહીં? કેમ કે અશુદ્ધ થઈ ગયા ને પુદ્ગલ, તો દુઃખી હોવા જોઈએ. ચેતના ગુણ તો જ્ઞાન ગુણ છે. ચેતના હોવી જરૂરી છે સુખી દુઃખી હોવા માટે? જો જીવમાં એક સુખ નામનો ગુણ છે અને સુખ નું વિભાવ પરિણમન તે દુઃખ છે. જે અશુદ્ધ પરિણમન છે એ પુદ્ગલ નું અશુદ્ધ પરિણમન તો એનામાં છે, એમાં કોઈ સુખ નામનો ગુણ જ નથી, તેમાં દુઃખી થવાની કોઈ શક્યતા જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? આનું વિશેષ આપણે જોશું જયારે સુખ ગુણ જોશું ત્યારે. તો હવે આગળ વધીએ છીએ. જો આમાં પ્રશ્નોત્તર વાળામાં કેસ 52 ક્વેશ્ચન 147. સૌથી પહેલા તો એ જોઈએ કે વિશેષ ગુણો, તો દરેક દ્રવ્યના વિશેષ ગુણો કયા કયા? દરેક દ્રવ્યના વિશેષ ગુણો કયા કયા? તો જીવ દ્રવ્યમાં કયા છે વિશેષ ગુણો? જ્ઞાન, દર્શન, ચૈતન્ય, સુખ, વીર્ય, શક્તિ આદિ આદિ. બરાબર, એ બધા આપણે ક્રમસર હવે એક એક જોવાના જ છે એટલે એને પાછળ મૂકીએ. ઉદ્ગલ દ્રવ્યના વિશેષ ગુણો કયા છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શક્તિ, વૈભાવિક શક્તિ આદિ. ધર્મ દ્રવ્યમાં વિશેષ ગુણો કયા છે? ગતિ હેતુત્વ. ગતિ હેતુત્વ, અમૂર્તત્વ આદિ આદિ કહી શકાય, પણ આપણે એક જ લઈએ છીએ ગતિ હેતુ. અધર્મ દ્રવ્યમાં કયા છે? સ્થિતિ હેતુત્વ. આકાશ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ અને કાળ દ્રવ્યમાં પરિણામ હેતુ. હવે આ જે પાંચ દ્રવ્ય છે એના જે વિશેષ ગુણોની આપણે વાત કરી આ બુકમાં તો આપણે આટલું જ જોઈએ, પણ આના સિવાય જો તમારે વિશેષ જાણવું હોય તો અન્ય ગ્રંથોમાં ઘણું વધારે ડિટેલ મળી આવે છે. ખ્યાલ આવે છે? તો અન્ય ગ્રંથોથી વાંચો. આપણે આગળ વધીએ છીએ. જો હવે આપણે જીવ દ્રવ્યના વિશેષ ગુણોની ચર્ચા છેલ્લા 5-6 ક્લાસથી અમારી ચાલુ છે, એમાં આપણે કયા કયા વિશેષ ગુણ અત્યાર સુધી જોઈ લીધા છે? અરે સાવ વેપરાય થઈ ગયું બધું. જો પહેલા સૌથી પહેલા આપણે દર્શન ગુણ જોયો, આપણે ચેતના કહીને દર્શન ગુણ જોયું હતું ને, ચેતનામાં બે કરતા દર્શન અને જ્ઞાન. તો આપણે દર્શન અને જ્ઞાન ની ચર્ચા ઘણા વખત થી ચાલુ છે. લગભગ લાસ્ટ ક્લાસમાં રાહુલભાઈએ બધું જ બહુ વ્યવસ્થિત રીતે કવર કરી લીધું. જો ક્વેશ્ચન 149, ચેતના કોને કહે છે કે જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય. પ્રતિભાસ એટલે, પ્રતિભાસ એટલે જાણવું, પ્રતિભાસ એટલે ઇન જનરલ જાણવું, સામાન્ય વિષય ની વાત નથી અહીંયા. પ્રતિભાસ એટલે જાણવું કે જેમાં પદાર્થોનું જાણવું થાય છે. જાણવું એટલે જ્ઞાન ન લેતા, પ્રતિભાસ એટલે સાધારણ જાણવું. તો એને ચેતના કહે છે. એ ચેતનાના બે ભેદ છે. એ ચેતનાના બે ભેદ છે. કયા છે બે ભેદ? દર્શન ચેતના અને જ્ઞાન છે. જો નીચેના ક્વેશ્ચનમાં છે, ચેતનાના કેટલા ભેદ છે આવે છે ને, એના બે ભેદ છે, દર્શન ચેતના અને જ્ઞાન છે. હવે આની સાથે આપણે બીજા બે શબ્દ લીધા હતા, જો અહીંયા લખ્યું છે ઉપયોગ અને બીજો કયો હતો, નહીં ઉપયોગ સાથે જોડકું બીજું કયું શબ્દ છે, ઉપયોગ અને લબ્ધિ, એ બે શબ્દ જોયા હતા કે નહીં, યાદ છે કે ભૂલી ગયા? જો જીવની જેટલી જાણવાની શક્તિ છે, હવે જે આ ક્લાસમાં પહેલી વાર બેઠા છે એના માટે કે આપણે મનુષ્ય જીવ છે અત્યારના, તો મનુષ્યને મનુષ્ય પ્રમાણે જ્ઞાન છે કે નહીં? આપણે સંઘની પંચેન્દ્રિય છે તો આપણી કઈ જ્ઞાનની શક્તિ છે કે નહીં? હવે સિરિયન્સમાં પણ જે સિરિયન્સને અનુસાર કંઈક તો જ્ઞાન છે ને, એમને દેવોને એમને અનુસાર છે, નારકીઓને એમને અનુસાર કંઈક જ્ઞાન તો છે કે નહીં? હવે જેટલું આપણી પાસે જ્ઞાન અત્યારના છે એ બધું જ્ઞાન આપણે વર્તમાનમાં વાપરીએ છીએ. જેવી રીતના આપણે, હું ઇન્જિનિયર છું, કોઈ ડોક્ટર હશે, કોઈ બીજું કંઈક હશે, તો જે વર્તમાનમાં એન્જિનિયર અને ડોક્ટરીનું જ્ઞાન વાપરીએ છીએ, નથી વાપરતા. એ તો પડેલું છે ને, એ પડેલું છે. પડેલું છે એટલે આપણે જાણે બેક ઓફ ધ માઇન્ડ રહેલું છે કે નહીં? તો એને લબ્ધ જ્ઞાન કહેવાય. લબ્ધ એટલે પ્રાપ્ત, લબ્ધ એટલે પ્રાપ્ત જ્ઞાન. વર્તમાન પર્યાયમાં જેટલું જ્ઞાન આપણી પાસે પ્રાપ્ત છે એને લબ્ધ જ્ઞાન કહેવાય. હવે એમાંથી અમુક જ્ઞાન આપણે વર્તમાન સમયમાં ઉપયોગ કરીએ છીએ, પ્રેઝન્ટ પર્યાયમાં આપણે વાપરીએ છીએ. જેવી રીતના આપણને બધાને ગુજરાતીનું જ્ઞાન છે કે નહીં, છે ને? અને ગુજરાતીનું જ્ઞાન વાપરીએ છે કે નહીં? વાપરીએ પણ છે કે નહીં? કેમ કે આ ગુજરાતીમાં વાતો ચાલે છે તો સાંભળવું થાય છે, એનું એનાલાઇઝિંગ જે પણ થાય છે, તો એ જ્ઞાન વપરાય છે કે નહીં? તો જે જ્ઞાન, જે જ્ઞાનનો વ્યાપાર ચાલુ છે, વ્યાપાર એટલે કે દરેક સમયે જે વાપરવું જે ચાલુ છે એને ઉપયોગ કહેવાય છે. આ ઉપયોગ એટલે યુઝ જે કહીએ છીએ એમાં નહીં લગાવતા, ખ્યાલ આવે છે ને? ઉપયોગ શબ્દને યુઝના કોન્ટેક્સ્ટમાં હમણાં નહીં લગાવતા. ઉપયોગ એટલે જ્ઞાનનું વર્તમાનમાં જે પરિણમન, આ વર્તમાનમાં જે એનો વપરાશ થાય છે, એનો વ્યાપાર થાય છે, એને ઉપયોગ કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે. તો જીવ દ્રવ્ય જે છે ને, જીવ દ્રવ્યનું લક્ષણ એને ઉપયોગ કીધું છે. જીવનું લક્ષણ શું છે? ઉપયોગ. ક્યાં કીધું છે? કયા શાસ્ત્રમાં છે? તત્વાર સૂત્ર. વેરી ગુડ. તત્વાર સૂત્રમાં જીવ દ્રવ્યનું લક્ષણ શું કીધું છે? ઉપયોગ લક્ષણ. જેવી રીતના પૂજ્ગલનું લક્ષણ શું છે? સ્પર્શ ગંધ વર્ણ. આકાશનું લક્ષણ શું છે? અવગાહન હેતુ. એવી જ રીતે જીવનું લક્ષણ શું છે? તો ઉપયોગ. ઉપયોગને કેમ લક્ષણ કીધું? જ્ઞાનને નો કીધું, દર્શન નો કીધું, ચારિત્ર સુખ આદિ કઈ નો કીધું? ઉપયોગને કેમ લક્ષણ કીધું? આપણે વાત થઈ ગઈ છે નીચે ક્લાસમાં કે જે લબ્ધ જ્ઞાન જે છે. હવે હું સમજો, તમને જોઉં છું તો તમે કઈ ડિગ્રીના ધારક છો ને, તમને તેનું વિશેષતાનું જ્ઞાન છે, તમને જોઈને ખ્યાલમાં નથી આવતું, આવે છે? નથી આવતું ને? જે લબ્ધ જ્ઞાન છે તો પડેલું છે ને પાછળ, એનાથી જીવનું આઈડેન્ટિફિકેશન, એનાથી જીવની પકડ નથી થતી. પણ ઉપયોગ જ્ઞાન જે છે, આપણે જેવી રીતના કીડી ચાલતી હોય તો એમાં જીવ છે કેવી રીતના ખબર પડે? ચાલે છે, ચાલે છે એટલે કે એના જ્ઞાન નું પરિણામ હમણાં થાય છે ને, એ સ્મેલ કરે છે, જ્યાં પણ ચાકર આદિ ગોતવા જાય છે, એનાથી એ જીવિત છે એમ ખબર પડે છે. ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે હું જીવ છું એ મારી જાતને મારે જાણવું હોય તો કેવી રીતના જણાય? ખાલી જ્ઞાન થી નહીં, વર્તમાનમાં જે જ્ઞાન થી જાણવાનું કાર્ય ચાલી રહ્યું છે. ખ્યાલ આવે છે? ફરીથી, હું જીવ છું એ મારી જાતને મને કેવી રીતના ખબર પડે? કે વર્તમાનમાં હું મારા જ્ઞાન થી જે પણ વસ્તુને જાણી રહ્યો છું, જો આ સૂર્યનો પ્રકાશ જણાય છે, આ અવાજ જણાય છે, આ એસી ની હવા જણાય છે કે નહીં, આ બધું જણાય છે કે નહીં વર્તમાનમાં? તો એ જે જણાય છે એનાથી હું જીવ છું એમ હું મારી જાતને જાણી શકું. ખ્યાલ આવે છે કે નહીં? આવું હોવાને કારણે જીવનું લક્ષણ શું છે? ઉપયોગ. ઉપયોગ તો હવે ઉપયોગના કેટલા ભેદ છે? બે ભેદ. કયા બે ભેદ છે? દર્શન ઉપયોગ અને ધ્યાન ઉપયોગ. તો આપણે અહીંયા નીચે શું જોયું કે ચેતનાના કેટલા ભેદ? બે ભેદ, દર્શન ચેતના અને જ્ઞાન ચેતના. અને ઉપયોગના કેટલા ભેદ? બે ભેદ, દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ. તો ઉપયોગ અને ચેતનામાં ફરક કરો કે નહીં, કે સેમ ટુ સેમ? શું ફરક છે? ના ના ના, હજી એટલું કન્ફ્યુઝ નહીં કરો, હજી આપણે ત્યાં ગયા નથી દર્શન ને જ્ઞાન. નહીં, જો ચેતના ઇઝ ઇક્વલ ટુ ઉપયોગ પ્લસ લબ્ધિ, મેથેમેટિકલ ઇક્વેશનમાં ચેતના એટલે શું છે? કે આપણી ટોટલ જાણવા દેખવાની શક્તિ, ટોટલ જાણવા દેખવાની શક્તિ, એમાંનું અમુક જ્ઞાન જે આપણે લબ્ધિ રૂપે છે અને અમુક જ્ઞાન જે આપણા ઉપયોગ રૂપે. તો ચેતના એટલે શું? કે ટોટલ. ખ્યાલ આવે છે? પણ એ ટોટલ કહેતા એમાંથી મેઇન વસ્તુ શું છે જેનાથી જીવ પકડી શકાય છે? તો ઉપયોગ છે. એટલે અહીંયા બ્રેકેટમાં ખાલી દર્શન ચેતના ને દર્શન ઉપયોગ લખી દીધું. ખ્યાલ આવે છે? પણ દે આર નોટ એક્ઝેક્ટલી સેમ. ખ્યાલ આવી ગયો બધાને? આગળ વધીએ. હવે દર્શન ચેતના કોને કહે છે? દર્શન ચેતના કહેતા દર્શન ગુણ કોને કહે છે? હમણાં જે બોલતા હતા ને કે પદાર્થોના સામાન્ય પ્રતિભાસને દર્શન કહે છે. જો અહીંયાથી વાંચીએ છીએ ક્વેશ્ચન 151, પંચાસી કાયમાં આજે આ જ બધું આવ્યું ને. આજે એમાં દ્રવ્ય ગુણ પર્યાય, એક દ્રવ્યમાં અનંત ગુણો રહે છે, જ્ઞાનની પાંચ પર્યાય આદિ છે, એ બધું આજે આજે એ જ બધો ટોપિક ચાલે ને. જો દર્શન ચેતના કોને કહે છે? કે જેમાં, જો થોડું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહીને આગળ વધું, તમે જુઓ ને આ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માં એટલે સૌથી બેઝિકમાં બેઝિક. આપણે એમ કહેવાય ને કે કોઈ પ્રાથમિક ભૂમિકામાં પહેલા આવે અને એને શરૂ શું કરવું, તો ભાઈ પ્રશ્નોત્તર માળા ભણાવો. અને એમાં શું વાત કરે છે? તો દ્રવ્ય ગુણ પર્યાય. પછી આગળ જઈને પંચાસ્ત્રિકા એટલે જે પંચ પરમાગમ કહેવાય ને, એ પાંચ પરમાગમમાં સૌથી ઇઝી ગ્રંથ કયો? તો પંચાસ્ત્રિકા. કેમકે કુનકુન દાચાર્ય એમ કે છે, જે સંક્ષિપ્ત રૂચિ વાળા છે એના માટે પંચાસ્ત્રિકા ઇનફ છે, જે મધ્યમ રૂચિ વાળા છે એના માટે પ્રવચનતા છે, અને જે વધારે હજી રૂચિ વાળા છે એના માટે સમયતા. ખ્યાલ આવે ને? તો એમાં પંચાસ્ત્રિકા એમાં શેની વાત કરે છે? તો દ્રવ્ય ગુણ પર્યાય ની વાત છે. છ દ્રવ્ય અને પાંચ અસ્તિકા કેવી રીતે? પછી પ્રવચનતા માં આગળ જાવ તો શેની વાત કરે છે? તો એ દ્રવ્ય ગુણ પર્યાય ની વાત કરે. ખ્યાલ આવે છે કે નહીં? સમયસારમાં શેની વાત કરે છે? સાત તત્વ ની વાત કરે છે ને. ભાઈ સાત તત્વ કહેતા જીવ દ્રવ્ય ને એની પર્યાય, મેન તો એ જ થયું કે નહીં? એમાં એ દ્રવ્ય ગુણ પર્યાય ની વાત. જે એકદમ નાનકડો છોકરો હોય ને, જે એકદમ બોર્ન થયો ને, આપણે એને ઓલું હાલરડું ગાઈને, તો એને શું કહેવાય? કે ભાઈ શું બોલવાનું? હું જીવ છું, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાન થી જાણું. તો શું શીખાયું આપણે? ઈ પણ દ્રવ્ય ગુણ પર્યાય શીખાયું. તો ઇન્ટરેસ્ટિંગ છે કે નહીં કે જૈન ધર્મ નો વિસ્તાર કેટલો છે? દ્રવ્ય ગુણ પર્યાય જેટલો જૈન ધર્મ નો વિસ્તાર છે. હવે એમાં વિસ્તારમાં જઈએ
તો પર્યાયો ના અનેક અનેક ભેદ, એમાં 20 માર્ગ ના, એમાં બધા ગુણસ્થાન આદિ ખોલવા જઈએ તો ઘણું 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 આપણા આખા પરમાગમો ના પરમાગમો ભરાઈ જાય. આજે અહીંયા આખું બુક સ્ટેન્ડ ભરેલું છે ને, અને આમ ટમેટવા જઈએ તો કેટલું છે કે બસ રહ્યું. જયારે નાના છોકરા ને શીખાયું ને એટલામાં તો સમ્યક દર્શન થઈ ગયું છે કે ભાઈ હું જ્ઞાન થી જાણું છું, બસ આપણું કામ પતી ગયું. ખ્યાલ આવે છે કે ટીડીએમ જોને કેવી રીતના સમ્યક દર્શન થાય? એ કઈ થોડી શાસ્ત્રો ભણવા બેસવાના છે, પણ એક અંદર જે ભાવ નું પકડાઈ જાય છે ને કે જો ના આ જાણનાર શક્તિ કઈ જુદી છે, આ જે શક્તિ જે મારામાં છે, જે જાણનાર શક્તિ છે એ શક્તિ કઈ જુદી છે, અને બહારમાં જે દેખાય છે એ વસ્તુ જુદી છે. બસ આટલું એક ભાવ ભાષણ એ સમ્યક્તો નું મુખ્ય કારણ છે. હવે આ આપણે ખાલી ચોપડીયું પરિભાષા નથી ભણવી, ખ્યાલ આવે છે કે નહીં? આજે જીવને જ્ઞાન નું ભાષણ થાય છે કે નહીં, એને પકડવા માટે આ વિશેષ ગુણો આપણને સમજાવે કે જો આ જ્ઞાન નું આ કાર્ય છે, આવું કાર્ય તને થઈ રહ્યું છે. આજે બુકમાં આપણને સમજાવે છે એ કઈ કોઈ નવી કોઈ જાણે કોઈ એલિયન વર્લ્ડ ની વાત કરતો હોય એવું નથી. આ વસ્તુ આપણને થઈ રહી છે અને હવે આપણને શબ્દો દ્વારા સમજાવે. જેવી રીતના ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણને શું કે આ તને જો આ બીમારી છે ને, તને આમ આમ થાય છે કે નહીં, તને આમ આમ થાય છે કે નહીં, તો તને માથું દુખે છે, તને પેટમાં દુખે, એટલે આપણે શું કરીએ, એમના શબ્દ સાંભળીએ પછી કોરિલેટ કરીએ કે હા માથું તો દુખે છે, જો પેટમાં પણ દુખે છે. ખ્યાલ આવે છે ને? આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે નહીં, કે એ બોલે છે અને આપણને થાય છે. બસ એવી રીતના આપણને જ્ઞાન નું અનુભવન થાય છે અને એ આચાર્ય દેવ આપણને બોલીને સમજાવે. હવે એમના ખાલી શબ્દ સાંભળી લીધા અને અહીંયા કમ્પેરિઝન જ ન કર્યું તો શું થાય? તો ડોક્ટર કે માથું દુખે છે, હા હા દુખે, અને કઈ સાચું દુખતું ના હોય, હવે ગોળી ખાતે રાખે, અને બીમારી જે એક્ચ્યુઅલ હોય કે ભાઈ ઘૂંટણ દુખતું હોય ને એ તો મટે જ નહીં, કેમ કે એની તો દવા ખાધી છે. ખ્યાલ આવે? આપણી એ સિચ્યુએશન છે કે જે જીવ હું જીવ છું એને તો જાણતા નથી, અને અત્યારના શરીર ની આગળ પાછળ બધા દોડીએ છીએ. ચાલો ફરીથી આમાં આવ્યું, તેની વાત ચાલતી હતી આપણી દર્શન છે, જેમાં પદાર્થોના ભેદ રહિત સામાન્ય પ્રતિભા એટલે કે અવલોકન હોય તેને દર્શન ચેતના કહે છે. જેવી રીતના હું શું કહું, હું કહું છું આ મોહન છે, તો મેં જ્યાં આમ ઊંચો કર્યો અને તમને દેખાડ્યું તો તમારે જ્ઞાન થયું ને? આ ફોન દેખાયો કે નહીં બધાને? દેખાયો બરાબર, પણ એ જાણવા વખતે જે જ્ઞાનનો ક્રમિક પ્રોસેસ જે આગળ વધે છે એ પ્રોસેસમાં સૌથી પહેલો સ્ટેપ જેમાં એક પદાર્થનો એક સામાન્ય કંઈક પ્રતિભાસ થયો કે હા અહીંયા આમ છે કંઈક તો છે, બસ એટલું, એને કહેવાય દર્શન છે. દર્શન ચેતના માટે કેવા વિશેષણો વાપરવામાં આવે છે કે દર્શન ચેતના કેવું છે, નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ એટલે કે એમાં હજી કોઈ ભેદ નથી કે આ બ્લેક કલરનું છે કે આ વ્હાઈટ કલરનું છે, કે આ ફોન છે કે આ જીવ છે કે આ ફૂટગલ છે. ખ્યાલ આવે છે? જ્યાં આટલું બધું એનાલિસિસ થઈ ગયું તો જ્ઞાનમાં પહોંચી ગયા. દર્શન ચેતનામાં પદાર્થોનો પણ ભેદ નથી. જ્યાં મેં કહ્યું કે જો આ બુક છે અને બુક ની આગળ ફોન છે, તો બે પદાર્થ નો ભેદ ખબર પડે છે કે નહીં આપણને, કે આ ફોન જુદો છે અને બુક જુદી છે. આટલું જે એનાલિસિસ થયું ને એ તો આપણે જ્ઞાન સુધી પહોંચી ગયા. જ્યાં દર્શન કહેતા એક સામાન્ય પ્રતિભાસ થાય છે તો એમાં બે પદાર્થ નો ભેદ પણ નથી. આવું હોવાને કારણે આપણને દર સમયે એક સામાન્ય પ્રતિભાસ થતો હોવા છતાં એ સામાન્ય પ્રતિભાસ પકડી શકાતો નથી, કેમ કે જ્યાં એને પકડવા જઈએ છે તો ત્યાં તો જ્ઞાનમાં પહોંચી જઈએ છે, અને જ્ઞાનમાં પહોંચી જતા જ્ઞાન થી જ્ઞાનનો જ પ્રતિભાસ થાય છે. એ સામાન્ય પ્રતિભાસ એટલો ફાસ્ટ થાય છે કે એ જીવથી પકડી શકાતો નથી. જીવ એટલે આપણા જેવા અલ્પ જ્ઞાનીઓથી પકડી શકાતો. ખ્યાલ આવે છે કે નહીં? જો આગળ વાંચીએ તો જેમ કે જ્ઞાન નો ઉપયોગ એક ઘડા તરફ હતો, આપણે ઘડાને જોતા હતા, ત્યાંથી છૂટીને બીજા પદાર્થ સંબંધી જ્ઞાનનો ઉપયોગ શરૂ થતા તે પહેલા ચૈતન્યનો સામાન્ય પ્રતિભાસ એટલે કે વ્યાપાર થાય છે તે દર્શન ઉપયોગ છે. સમજો આ બાજુ એક ઘડો રાખેલો છે અને ત્યાંથી આપણે એમ કીધું અહીંયા એક કપડું છે તો અહીંયાથી આમ જ્યાં નજર કરાવી અને આ બાજુ જોતા એ પહેલા સામાન્ય પ્રતિભાસ થયો તો એને દર્શન ઉપયોગ કહેવાય છે. હવે સામાન્ય પ્રતિભાસ આંખેથી થયો ને તો એને શું કહેવાય છે? ચક્ષુ દર્શનનો ઉપયોગ કહેવાય છે. કેમ કે આંખના નિમિત્તે એવો સામાન્ય પ્રતિભાસ થયો. સમજો એ ઘડાને જોતા હતા અને અહીંયા કોઈ એવું બેલ વગાડી, કઈક અવાજ કર્યો, કઈ પણ, તો શું થયું કે અહીંયા જે ઘડાને જોવાનો ચક્ષુ દર્શનનો ઉપયોગ આપણો ચાલતો હતો ત્યાંથી ઉપયોગ કરીને કાન દ્વારા કઈક આ કઈક નવું છે, આ કઈક છે એવો જે પ્રતિભાસ થાય છે તે કયો દર્શન ઉપયોગ છે? અચક્ષુ દર્શન છે. કેમ અચક્ષુ દર્શન છે? કેમ કે કાન દ્વારા કઈક નવી વસ્તુ જાણવાનું ખ્યાલ આવે છે. એવી રીતના ત્રીજું છે અવધિ દર્શન, જે અવધિ જ્ઞાન ની પહેલા આવો દર્શન ઉપયોગ સામાન્ય પ્રતિભાસ છે. અને ચોથું શું છે? કેવલ દર્શન, કે કેવલ જ્ઞાન ની સાથે સાથે જે સામાન્ય પ્રતિભાસ થાય છે એને કેવલ દર્શન. ચલો આગળ બીજું શું છે? હવે જ્ઞાન ચેતના, પહેલું જોયું આપણે દર્શન ચેતના, બીજું છે જ્ઞાન ચેતના, જેમાં પદાર્થ નો વિશેષ પ્રતિભાસ થાય તેને જ્ઞાનોપયોગ કહે છે. અર્થાત જ્ઞાન ગુણને અનુસરીને વર્તનારો ચૈતન્ય પરિણામ તેને જ્ઞાનોપયોગ કહે છે. જેવી રીતના આપણા ઉદાહરણમાં અહીંયા ઘડો હતો, અહીંયા કઈક બેલ વાગી, પહેલા તો થયું કઈક છે, પછી એમાં આપણને એને જાણવાની ક્યુરિયોસિટી થઈ કે શું છે, એમાં પછી આપણે અવાજને એનાલાઇઝ કરીને ના ના આ તો કઈક કોઈ ઘંટનો અવાજ છે, કોઈ બેલ વાગી છે એવો નિર્ણય કર્યો. આ આખું એનાલિસિસ જે થયું એ જ્ઞાનનો ઉપયોગ છે, એટલે જ્ઞાનનું કાર્ય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે સ્ક્રીન પર હમણાં એક ચાર્ટ મૂકે છે જ્ઞાનના વિવિધ ભેદો છે, જે આપણે નીચે ક્લાસમાં દર ત્રણ ચાર ક્લાસથી બહુ ડિટેલમાં ચાલતા હતા. જ્ઞાનના મુખ્ય કેટલા ભેદ છે? જ્ઞાનની પર્યાયો, હા આમ પર્યાયોની અપેક્ષાએ કહેતા આઠ અને ભેદોની અપેક્ષાએ કહેતા પાંચ. કયા પાંચ ભેદ છે? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન અને કેવળ. અને કઈ ત્રણ અજ્ઞાનની પર્યાયો છે? કુમતિ જ્ઞાન, કુશુદ્ધ જ્ઞાન અને કુઅવધિ જ્ઞાન. કુઅવધિને વિભંગ જ્ઞાન પણ કહેવાય. હવે જો અહીંયા જ્ઞાનના ભેદ પ્રભેદ અનેક પ્રકારથી બતાવ્યા છે, જે રાહુલભાઈ ચાર્ટ મોકલ્યો હતો ને લાસ્ટ ટાઈમ ગ્રુપ પર, બહુ સરસ ચાર્ટ બનાવ્યો છે. આપણે જે જ્ઞાનનો ક્રમ જે હમણાં વાત ચાલતી હતી, પહેલા તો એક સામાન્ય પ્રતિભાસ થયો જે દર્શન ઉપયોગ છે, એના પછી સૌથી પહેલું જે જ્ઞાન થાય છે એ કયું જ્ઞાન છે? મતિ જ્ઞાન છે. એ મતિ જ્ઞાન અથવા તો દર્શન ઉપયોગ પછી અવધિ જ્ઞાન થાય છે કે કેવળ જ્ઞાન થાય છે એ જુદી વાત. આપણે જે હમણાં ક્ષયોક્ષમિક જીવ છે એમને પહેલા મતિ જ્ઞાન થાય, તો મતિ જ્ઞાનમાં પણ જે જ્ઞાનનો ક્રમિક આગળ વિકાસ થતો જાય છે ને, તેમાં ચાર પ્રકારના જ્ઞાન, મતિ જ્ઞાનના ચાર ભેદ પડે છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા અહીંયા લખેલા છે, તમે વાંચી લો. એના સિવાય મતિ જ્ઞાનના અનેક બીજા નામો પણ જે તત્વાર્થ સૂત્ર શાસ્ત્ર છે એમાં વર્ણન કરેલું છે, જેવી રીતના સ્મૃતિ, પ્રત્યભિ, તર્ક, હનુમાન આદિ આદિ એમાં છે, તમે વિશેષ વાંચજો. હવે એના સિવાય જો અહીંયા અવગ્રહના ભેદો પણ બતાવ્યા છે, ઓલા ક્ષિપ્ર, અક્ષિપ્ર, શ્રુત, અનિશ્રુત આદિ આદિ એ વિવિધ પ્રકારના ભેદ પ્રભેદો છે એમાં, અને અવગ્રહ ઈહા વ્યવહારિક ધારણામાં ક્રોસ કનેક્શન કરતા મતિ જ્ઞાનના 336 કે 366 એવી રીતના બીજા અલગ અલગ ભેદો પડે છે. આનું આખું ડિટેલ વર્ણન તત્વાર્થ સૂત્ર શાસ્ત્રમાં છે. આપણે થોડુંક ડિટેલ આપણે નીચે ક્લાસમાં ઓલરેડી લઈ લીધું છે, બાકીનું તમે વિશેષ સ્વાધ્યાય કરો. હવે મતિ જ્ઞાન जो चक्षु दर्शन जे हिसाब से चार प्रकार ना दर्शन है बराबर, चक्षु दर्शन, अचक्षु दर्शन, अवधि दर्शन ने केवल। हवे जो चक्षु दर्शन थी दर्शन उपयोग थाय छे तो एना पछी थनारु ज्ञान ए कयु ज्ञान छे? मति ज्ञान मा पण जे चक्षु इंद्रिय थी थनारु ज्ञान ख्याल आवे छे के नहीं? अने जे बाकी चार इंद्रिय अने मन एना द्वारा जो मति ज्ञान थाय छे तो एनी पहला कयु दर्शन थवू कम्पलसरी छे? अचक्षु दर्शन कम्पलसरी। एवो ज निमित्त नैवेद्यिक संबंध छे के जे ज्ञान थनारु छे એની પહેલા એને રિલેટેડ દર્શન ઉપયોગ થાય। તો હવે તો થયું મતી જ્ઞાન બરાબર, જો અહીંયા આપણે એની પરિભાષા વાંચી લઈએ છીએ પેજ નંબર 1 સોરી ક્વેશ્ચન 160 પેજ 55 મળ્યું। એમાં બે પરિભાષા છે મતી જ્ઞાન, એમાં પહેલા બીજી પરિભાષા વાંચી છે કે ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્ત છે એવા જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે, કે ઇન્દ્રિય અને મન દ્વારા જે પદાર્થને જાણવામાં આવે છે એને મતિ જ્ઞાન કહે છે। જે રીતના ઓલો ઘંટ વાગ્યો તો આપણે કર્ણેન્દ્રિયથી જાણ્યો ને તો એ પહેલા મતિ જ્ઞાન છે। હવે એને રિલેટેડ જ કોઈ બીજું જ્ઞાન આગળ વિશેષ થાય છે તો એને શ્રુત જ્ઞાન કહે છે, એ આપણે એક સેકન્ડમાં આવીએ છીએ। હવે જો મતિ જ્ઞાનની પહેલી પરિભાષા પણ જોઈ લઈએ, પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શનોપયોગ પૂર્વક સ્વસન્મુખતાથી પ્રગટ થવા વાળા નિજ આત્માના જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે। જો અહીંયા શું કહે છે આ સમજવા માટે થોડુંક આપણે ડિટેલ ચર્ચા કરીએ છીએ। જો જ્ઞાનના સૌથી ઉપર કલાક છે કે એની ખ્યાલ નથી, પણ એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનના બે ભેદ છે। આજે પાંચ પર્યાયો કીધું ને, મતિ શુદ્ધ અવધિ મન પર્યાય કેવળ, એમાં મુખ્ય બે ભેદ છે, પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન। પરોક્ષ જ્ઞાન કોને કહેવાય? જે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે જ્ઞાન થાય એને પરોક્ષ જ્ઞાન છે બરાબર। હવે એમાં પણ આપણે વિશેષ ચર્ચા કરી હતી ને, જે સામ વ્યવહારિક પ્રત્યક્ષ છે, જે પ્રત્યક્ષ જેવું પરોક્ષ જ્ઞાન છે, અથવા આંશિક પરોક્ષ છે કે સંપૂર્ણ પરોક્ષ છે બરાબર, એ આપણી થઈ। હવે પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય? હા, જે ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર જે આત્માથી ડાયરેક્ટ જ્ઞાન થાય એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય। ખ્યાલ આવે છે? તો અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન ને કેવળ જ્ઞાન, આ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન છે કે જે આત્માથી ડાયરેક્ટ થાય, અને મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન એ કેવા છે? પરોક્ષ જ્ઞાન છે। હવે આપણને કયા જ્ઞાન છે? આપણને મતિ શુદ્ધ જ્ઞાન હોવાથી આપણને પરોક્ષ જ્ઞાન જ છે, આપણને ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જ્ઞાન થાય છે। આપણે જયારે આજકાલના છોકરાઓ જે બધા મોડર્ન કિડ્સ હોય ને એની સાથે વાત કરીએ ને તો એમ થાય કે ભાઈ આત્મા જો જ્ઞાનથી જાણે છે તો પછી આંખની જરૂર શું કામ છે ને? નેચરલ ક્વેશ્ચન એ છોકરાઓને ઉભો થાય છે, એવું શું કામ છે? કેમ કે અત્યારના આપણી એવી જ પરિસ્થિતિ છે, આપણી એવી કમજોરી છે કહો કે આપણું જ્ઞાન પરોક્ષ જ્ઞાન। તો અહીંયા આજે પરિભાષા કીધી ને મતિ જ્ઞાન, એમાં શું કહે છે કે મતિ જ્ઞાન છે તો પરોક્ષ જ્ઞાન। તો અહીંયા શું કીધું કે પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શનોપયોગ પૂર્વક સ્વસન્મુખતાથી પ્રગટ થવા વાળા નિજ આત્માના જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે। કેમ કે જ્યારે જીવ પોતાના આત્માનો અનુભવ કરે છે, આત્માનો અનુભવ વખતે એને કોઈ ઇન્દ્રિય કે મનનું નિમિત્ત નથી, જે તો આપણે મતિ શુદ્ધ જ્ઞાન, પણ તો પણ આત્માના અનુભવ વખતે કોઈ નિમિત્ત વગર આત્માને જાણવું થાય છે, માટે આત્માને જાણતી વખતે મતિ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે, અનુભવ પ્રત્યક્ષ। ખ્યાલ આવે છે? હવે એની પણ બહુ વિશેષ ચર્ચાઓ આપણા શાસ્ત્રમાં છે, એ તમે ત્યાંથી વાંચજો। આ તો અત્યારે ખાલી એક ફ્લેવર આપી દઉં છું, બાકી આ બુક નો વિષય તો તું જે પરિભાષા વાંચીને આગળ વધીએ ને, પણ એક ફ્લેવર આપીને આગળ વધીએ। હવે જો આગળ આવીએ, મતિ જ્ઞાન પછી કયું જ્ઞાન થાય છે? શુદ્ધ જ્ઞાન। જેવી રીતના આપણે ઘડાને જોતા હતા ત્યાંથી ઓલી બેલ વાગી, સૌથી પહેલા એક સામાન્ય પ્રતિભાસ થયો, એમાં પછી અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા આદિ જ્ઞાનથી આપણને નિર્ણય થયો કે ના ઘંટ જ વાગે છે, ખ્યાલ આવે છે. પણ જે વસ્તુ જાણી એમાં હવે વિશેષ જાણવું થવું અથવા એને આધારે કોઈ અન્ય પદાર્થ નું જાણવું થવું એને શુદ્ધ જ્ઞાન કહે છે. જેવી રીતના કે એ જે બેલ વાગે છે તો બેલ તો અનેક પ્રકારની હોય શકે છે ને. જેવી રીતના આપણા ઘરમાં ડોર બેલ વાગે છે અથવા તો આપણે મંદિરમાં ઉપર જે ઘંટ છે એ પણ એક જાતની બેલ છે. ખ્યાલ આવે છે. અચ્છા હવે આપણે સમજો કે એ તો પિત્તલ નો ઘંટ છે ઉપર. પિત્તલ ને શું કહેવાય ઇંગ્લિશમાં? કોપર, જે પણ કોપર બ્રાન્ચ જે કહેવાય એ જાતનો છે. પણ હવે અન્ય મેટલ નો બનાવો, એલ્યુમિનિયમ નો બનાવો સમજો તો એનો અવાજ જુદો આવે કે નહીં? જુદો આવે ને. અચ્છા હવે એના સિવાય સમજો જે આપણે એક થાળી લઈને વેલણથી વગાડે તો એ પણ બેલ જ કહેવાય ને. એ પણ એક જાતનો અવાજ છે. હવે જ્યાં અવાજ સાંભળીને જાણ્યો એ તો મતી જ્ઞાન થયું. પણ એ જાણવા પછી આપણે એનાલાઇઝ કર્યું કે આ કયા પદાર્થથી મેટલ બનેલું છે. ખ્યાલ આવે છે કે નહીં? કે ભાઈ આ પિત્તળનું બનેલું છે, એલ્યુમિનિયમનું બનેલું છે, કે થાળી વાગે છે, કે ડોરબેલ વાગે છે, કે શું વાગે છે. એ એનાલિસિસ જે થવું એ શુદ્ધ જ્ઞાનનો વિષય. ખ્યાલ આવે છે? જેટલું જાણ્યું એમાં વિશેષ જાણ પણ થવું અથવા એનાથી કઈ અન્ય જાણ થવું. હવે સમજો કે એ બેલ વાગી બરાબર, એનાથી આપણને સ્કૂલના ડેઝ યાદ આવી ગયા કે અરે સ્કૂલમાં પણ આવી રીતના બેલ વાગતી હતી તો અમારે પીરિયડ પૂરો થઈને અમે ભાગતા હતા. એવું યાદ આવી જવું. ખ્યાલ આવે છે? એક પદાર્થના જાણવાથી કોઈ અન્ય પદાર્થનું જાણવું થવું એને શુદ્ધ જ્ઞાન કહે છે. આવું આપણું જાણવું થાય છે કે નહીં? આવું આપણું જાણવું થાય છે કે નહીં? બધાને અનુભવ છે કે નહીં? આપણે બધા સ્કૂલમાં તો લગભગ ગયા જ છે કે નહીં? તો સ્કૂલની બેલ બધાએ સાંભળી છે કે નહીં? સ્કૂલની બેલ કેતા યાદ આવી કે નહીં? આવી કે નહીં? આવી ને. સ્કૂલના ગયો તો કે નહીં? તો સ્કૂલની બેલ યાદ આવી એનો મતલબ આપણા બધા પાસે મતી શુદ્ધ જ્ઞાન છે. કન્ફર્મ કહ્યું કે નહીં? અનુભવમાં આવે છે કે નહીં? શુદ્ધ જ્ઞાન અનુભવમાં આવે છે કે નહીં? આજે વિચારો ચાલે છે તો વિચારો અનુભવમાં આવે છે કે નહીં? આવે છે ને. તો શુદ્ધ જ્ઞાન અનુભવમાં આવે છે તો જ્ઞાન ગુણ જણાય છે કે નહીં? અને જ્ઞાન ગુણ જણાય છે તો આત્મા જણાય છે કે નહીં? ના, આત્મા નથી જણાતો. અરે આત્મા પણ જણાય છે. હમણાં પૂજામાં આવે છે ને, આજે ઈ પૂજા કરી કે બીજી કરી? ઈ જ કરી ને. અરે આ બાલ સભી ગોપાલ સુલભ સબકો ચિન્મય અભિરામ, જ્ઞાન થી પ્રતિપલ ઉઠે તરંગ ઝાંકતા ઉસકો આતમ રામ. કે જે આપણી જ્ઞાન ની દરેક સમયે તરંગો ઉછળે છે. આપણા જ્ઞાન ના વેવ, તરંગો એટલે વેવ કે છે, એકચુઅલી કઈ વેવ નથી, પણ એ જે વિકલ્પો આપણા ઉછળે છે કે નહીં, તો એને જાણે છે કોણ? એને આત્મા જ જાણે છે. એ વિકલ્પો પણ આત્મા છે અને એને જાણનારો પણ આત્મા છે. પણ ઓલા વિકલ્પો પર્યાય છે અને જાણનારી પણ પર્યાય છે. ખ્યાલમાં આવે છે કે નહીં? આ પર્યાયોને જાણીને દ્રવ્ય સુધી પહોંચવું બસ એ કરવા લાયક વસ્તુ. આગળ વધીએ. જો આપણે વાત કરી મતી જ્ઞાન શુદ્ધ. હવે આગળ ત્રીજું છે અવધિ જ્ઞાન. આ લાસ્ટ ક્લાસનો વિષય છે, એને રિવિઝન કરીએ છીએ. આગળ જો અવધિ જ્ઞાન કોને કહેવાય છે? કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા પૂર્વક જે રૂપી પદાર્થોનું પ્રત્યક્ષ જાણવું, સ્પષ્ટ જાણવું એને અવધિ જ્ઞાન કહે છે. અહીંયા પ્રત્યક્ષ નથી લખ્યું, અહીંયા ખાલી સ્પષ્ટ લખ્યું છે, પણ પ્રત્યક્ષ ઇન્ક્લુડ કરી નાખજો. ના, જો અવધિ જ્ઞાનને બાય ડેફિનેશન પ્રત્યક્ષ જ કહેવાય છે. જ્યાં ઇન્દ્રિય અને મનનું નિમિત્ત હોય તો પરોક્ષ કહેવાય. હવે જેવી રીતના અહીંયા બેઠા છે અને અહીંયા બેઠા બેઠા સમજો અથવા નારકીના જીવો છે, નારકીના જીવોને પહેલાના ભાવના દુઃખો યાદ આવી ગયા અથવા પહેલાના ભાવને કઈ વેર ભાવ યાદ આવ્યા તો એ અવધિ જ્ઞાનથી જાણે. ખ્યાલ આવે છે? પણ એ પ્રત્યક્ષ જ્ઞાન છે. હા, એકદેશ પ્રત્યક્ષ. એકદેશ પ્રત્યક્ષ ક્યુ હે? ક્યુ કે આંશિક જ્ઞાન. આંશિક છે એટલે એક બેડ છે, બાકી ક્વોલિટી તો જ્ઞાનની એવી જ છે. જો ફરીથી આપણને છે ને અવધિ જ્ઞાનનો અનુભવ નથી, કેમ કે હમણાં થતું નથી, એટલે એનો અનુમાન કરવું અઘરું લાગે છે, પણ અઘરું નથી, ઈઝી છે. આપણે જે પણ જાણપણું થાય છે કાં તો ઇન્દ્રિયથી થાય છે, કાં તો મનથી આપણા વિચારો ખાલી દોડે છે. પણ આ જે અવધિ જ્ઞાની જીવો જે છે, કાં તો દેવ ગતિના જીવો કે મનુષ્ય અરે નરક ગતિના જીવો, એમને તો દરેક ભાવમાં અવધિ જ્ઞાન હોય જ છે, અને અમુક મનુષ્ય અને તિર્યંજોને પણ અમુકને હોય છે. એના દ્વારા એ કોઈ પદાર્થને કોઈ પણ ઇન્દ્રિયોને વાપર્યા વગર ત્યાંથી ડાયરેક્ટ જાણે છે. જે રીતના સૌધર્મ ઇન્દ્ર સ્વર્ગમાં બેઠા છે, ત્યાં બેઠા બેઠા અહીંયા તીર્થંકર નો જન્મ થયો કેવી રીતના ખબર પડે? તો અવધિ જ્ઞાનથી ખબર પડે, કેમ કે એટલા દૂરથી તો કાન ચાલતા નથી, આંખોથી દેખાતું નથી, મનના વિકલ્પ તો રેન્ડમ ઉછળે છે ને, કે ભાઈ અત્યારના જે જન્મ થયો એવું કઈ ડેફિનેટિવ નથી મનના વિકલ્પોથી, પણ અવધિ જ્ઞાનથી એમ ડેફિનેટિવલી જણાય છે કે હા જો તીર્થંકર નો જન્મ થયો. ખ્યાલ આવે છે? એ જ્ઞાન જુદું જ જ્ઞાન છે, ઉપયોગ મૂકવો પડે છે. રાઈટ. જેવી રીતના કે સમજો આપણે ઘડો જાણતા હતા અને અહીંયાથી કઈક અવાજ આવ્યો, તો એ અવાજને જાણવા માટે ઉપયોગ મૂકવો પડે છે, એફર્ટ કરવી પડે ને કે આ શું અવાજ છે, એને જાણવા માટે એનાલિસિસ કરવું પડે કે નહીં. બસ એવી જ રીતના અવધિ જ્ઞાનથી એને એફર્ટ કરવી પડે છે. આમ નેચરલી એમને પણ મતિશુદ્ધ જ્ઞાન જ ચાલે છે, પણ ઉપયોગ મૂકીને અવધિ જ્ઞાન દ્વારા જાણે છે કે અચ્છા ત્યાં આમ છે. ખ્યાલ આવે છે? કેમ કે જ્યાં સમ્યક દર્શન નથી. જો આપણું જ્ઞાન પણ પ્યોર જ છે ને, આ માઇક ને હું માઇક જાણું છું કે નહીં, આ ફોન ને હું ફોન જાણું છું કે નહીં, તો એમાં તો સમ્યક જ્ઞાન જ કહો, એમાં કેટલા મિથ્યાત્વ કહો. આ મોક્ષના પ્રકાશકમાં આવી રીતના પ્રશ્ન છે કે ભાઈ જે જીવ રસી ને રસી જ જાણે છે અને સર્પ ને સર્પ જ જાણે છે, તો એને તો સમ્યક જ્ઞાન કહો, એને શું કામ મિથ્યા જ્ઞાન કહો છો? આ ત્યાંનો એક્ઝેક્ટ ક્વેશ્ચન છે. હા, કે જ્યાં જીવને સમ્યક શ્રદ્ધા નથી, સમ્યક દર્શન નથી, તો એ રસીને રસી જાણતો હોવા છતાં આ મારી રસી છે અથવા તો એ રસી આમ કઈક બાંધવા માટે કામમાં આવે છે, અથવા તો એ એક વસ્તુ છે, આદિ આદિ અનેક દોષો પૂર્વક એને જાણે છે. સમ્યક જ્ઞાની કેવી રીતના જાણે છે? કે બસ આ પરમાણુઓનું વર્તમાન પરિણામ છે, એવો એક સ્કંદ બનેલો છે, એ મારું નથી, વિશ્વમાં આવા અનેક પરમાણુઓ ભરેલા છે. સમ્યક દ્રષ્ટિ એવી રીતના એને છૂટો પાડીને જાણે છે. માટે એનું જ્ઞાન, સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન એ રસ્તીને રસ્તી જાણે છે તો સમ્યક છે, અને મિથ્યા દ્રષ્ટિનો જ્ઞાન રસીને રસી જ જાણે તો મિથ્યા જ્ઞાન. એવી જ રીતે અવધિ જ્ઞાનમાં પણ એવું છે કે જ્યાં સમ્યક દર્શન નથી ત્યાં અવધિ જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ એમાં આવા દોષો પૂર્વક જાણવાનું થવાને કારણે એને મિથ્યા જ્ઞાન કહેવાય. ખ્યાલ આવે છે? ઓકે. અચ્છા, બીજું આપણે શું કહ્યું આમાં, કે એમાં તેની મર્યાદા છે? તો દ્રવ્યની ક્ષેત્રની કાળને ભાવ. જો દરેક અવધિ જ્ઞાનમાં, હવે એના ભેદ પ્રભેદ જો અહીંયા લખ્યા છે, અવધિ જ્ઞાન ત્રણ ભેદ છે, અવધિ જ્ઞાન દેશ અવધિ જ્ઞાન, સર્વાવધિ અને પરમ. ઉલટું છે, દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. દરેક અવધિ જ્ઞાનની કંઈક કંઈક મર્યાદા છે, અમુક લિમિટ છે, કે ક્ષેત્રની લિમિટ છે, આ જ્ઞાન આટલું જ જાણી શકે, આટલું જ જાણી શકે. કાળની મર્યાદા છે કે આટલા જ ભૂતકાળને જાણી શકે કે આટલા જ ભવિષ્યકાળને જાણી શકે. ખ્યાલ આવે છે? કે સી, મેજોરિટી જીવને તો દેશાવધિ જ્ઞાન જ છે. જેવી રીતના દેવ ગતિમાં અને નરક ગતિમાં જે અવધિ જ્ઞાન લઈને જ જન્મે છે, ભવ પ્રત્યે જેને કહેવાય, એ તો દેશાવધિ જ છે, અને એની મર્યાદા બહુ ઓછી છે. જેમ જેમ નીચેના નરકોમાં જતા જાય તો એની મર્યાદા થોડી વધે છે, પણ બાકી એની મર્યાદા બહુ ઓછી છે. તો આપણને લાગે કે દે આર બ્લેસ્ડ જીવ, અરે એમને અવધિ જ્ઞાન પણ છે. નારકી જીવોને આપણા કરતા વધારે જ્ઞાન છે કે અવધિ જ્ઞાન પણ એમને છે, પણ ના, એવું નથી. ખ્યાલ આવે? અને એમનું જ્ઞાન તેના માટે વપરાય છે, એકબીજાના વેરભાવ જાણીને બસ ફાઇટિંગ કરવા માટે જ વપરાય છે. તો એને સમ્યક અવધિ કેવી રીતના કહી શકાય છે ને? એ નિત્યાવધિ જ્ઞાન છે. તો તેની મર્યાદા છે તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા. બીજી કન્ડિશન શું છે અવધિ જ્ઞાનમાં? કે રૂપી પદાર્થને જ જાણે છે કે ખાલી પૂજલને જ જાણી શકે છે. એ અવધિ જ્ઞાન આત્માને જાણવામાં એબ્સોલ્યુટલી યુઝલેસ છે. એટલે અવધિ જ્ઞાનને કારણે કોઈ જીવને સમ્યક્ત્વ આદિ પ્રાપ્ત કરવામાં કંઈક અપર હેન્ડ હોય તો એવું જરાય નથી. ઉલટું ડિસ્ટ્રેક્શન છે ને, કેમ કે અવધિ જ્ઞાન છે તો એનો ઉપયોગ મૂકવાની શક્યતા છે. અને જેને અવધિ જ્ઞાન છે જ નહીં, આપણે લોકો વી આર બેટર, કે ટેન્શન જ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો એના પછી છે મન પર્યાય જ્ઞાન. મન પર્યાય જ્ઞાન કોને કહે છે? કે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા સહિત બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થોનો વિચાર અથવા રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે છે તેને મન પર્યાય જ્ઞાન કહે. સી કન્ડિશન્સ આર સેમ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું લિમિટેશન. બીજું શું છે? કોને જાણે છે? રૂપી પદાર્થને, પણ ક્યાં રહેલા? મનમાં રહેલા. મનમાં રહેલા એટલે શું? કે જેવી રીતના ફોર એક્ઝામ્પલ અવધિ જ્ઞાની આ ફોનને જાણી શકે, જેવી રીતના ઇન્દ્ર ને જાણવાનું મન થાય કે ભાઈ સોમિલભાઈ કયો ફોન વાપરે છે, તો આ ફોનને ત્યાં બેઠા બેઠા જાણી શકે. પણ મન પર્યાય જ્ઞાનીને પૂજગર ડાયરેક્ટલી જણાતા નથી, એ તો બીજાના મનમાં રહેલા વિચારોને જાણે. ખ્યાલ આવે છે કે નહીં? પણ એ વિચારો કોના વિશે ના હોવા જોઈએ? કે પૂજગલ વિશે ના હોવા જોઈએ. ખ્યાલ આવે છે? ઓકે. હવે મન પર્યાય જ્ઞાનીમાં બીજી એક કન્ડિશન છે કે કોણ મન પર્યાય જ્ઞાની હોઈ શકે? જે ભાવલિંગી મુનિરાજ હોય એ જ મન પર્યાય જ્ઞાની હોઈ શકે. તો માટે એમાં કોઈ મિથ્યા જ્ઞાન છે નહીં, સમ્યક જ્ઞાન જ છે. મન પર્યાય જ્ઞાનના કેટલા ભેદ છે? બે. કયા ભેદ? હા, એક ઋજુમતી મન પર્યાય જ્ઞાન, એક વિપુલમતી મન પર્યાય જ્ઞાન. જે વિપુલમતી વાળા છે તો ડેફિનેટલી ઈ ભાવમાં જ મોક્ષે જનારા છે, અને ઋજુમતી વાળા એ પણ નિકટવર્તી મુનિરાજ છે, આ ભાવમાં જશે અથવા આવતા ભાવમાં જશે. હવે છેલ્લું કેવળ જ્ઞાન કોને કહે છે? જે ત્રણ લોક અને ત્રણ કાળ સહિત સર્વ પદાર્થોને તેના ગુણ પર્યાયાદિ સહિત એક સાથે, એટલે કે યુગપદ, પ્રત્યક્ષ, અત્યંત સ્પષ્ટ, આમ હાથમાં રાખેલા આમળાની જેમ, એવું આપણે ઉદાહરણ આવે શાસ્ત્રોમાં કે આમળો તો જોયો છે ને બધા, હાથમાં આમળો મૂકેલો હોય તો કેવું લાગે? કે આમ જાણે સ્પષ્ટ મારા હાથમાં છે કે નહીં. બસ એવી જ રીતે મન પર્યાય જ્ઞાન કેવું છે? કે હાથમાં રાખેલા આમળા સમાન એકદમ સ્પષ્ટ ત્રણ લોક ત્રણ કાળની બધી જ વસ્તુને જાણે. તો જો આમાં હું આમનું હેમંતભાઈનો સ્વાધ્યાય સાંભળતો હતો આના ઉપર, એમાં એક બે પોઈન્ટ બહુ સરસ હતા. જેવી રીતના લોકાલોક બધા જ્ઞેય પદાર્થ છે ને, જ્ઞેય એટલે શું? જાણવા લાયક વસ્તુ. તો એ લોકાલોક બધે છે કે તો અચ્છા આ જ્ઞેય કેવું છે? આમ જાણે પ્રત્યક્ષ છે, અને સમજો કે સમજો અમેરિકામાં કોઈ ફોન આવો લોન્ચ થયો હોય જે આપણને અહીંયા નથી, તો એ કેવું છે? પરોક્ષ છે કે આ પ્રત્યક્ષ છે ને ત્યાં પરોક્ષ છે કે નહીં? હેમંતભાઈ કઈ કહેતા હોય તો હંમેશા એમાં કઈક ટ્રીક હોય, એટલું હંમેશા યાદ છે. જો ક્યારે જ્ઞેયમાં પ્રત્યક્ષ પરોક્ષ છે જ નહીં. ખ્યાલ આવે છે? જ્ઞેયમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ છે જ નહીં. આ તો જીવના જ્ઞાનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ છે. જ્ઞાનમાં જાણવાનું કાર્ય જે છે એ જાણવાના કાર્યમાં પ્રત્યક્ષ જ્ઞાન થાય છે કે પરોક્ષ જ્ઞાન? તો જે કેવલી ભગવાન લોકાલોકને જાણે છે તો પ્રત્યક્ષ જાણે છે કે પરોક્ષ જાણે છે? અચ્છા સૌથી પહેલા તો કેવલી ભગવાન જે લોકાલોકને જાણે છે તો લોકાલોક પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? જો લોકાલોક તો જ્ઞેય છે એટલે ન પ્રત્યક્ષ છે ન પરોક્ષ. કેવલી ભગવાનનું જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ છે. કેવું પ્રત્યક્ષ છે? सकल प्रत्यक्ष। सकल प्रत्यक्ष એટલે કે દરેકે દરેક પદાર્થને એક સાથે જાણે। અચ્છા તો એક સાથે બધા જ પદાર્થને જાણી લીધા, હા સમજો આખું મૂવી તમે એક જ શોટમાં જોઈ લીધું, તો હવે નેક્સ્ટ સમયમાં શું કરશો? એનું એ મૂવી જોવા કંટાળો ન આવે। જો કેવલી ભગવાને ત્રણ લોક ના બધા જ પદાર્થો ભૂત ભવિષ્ય વર્તમાન સહિત એક જ સમયમાં જાણી લીધા અને બધું જ જાણવાનું કાર્ય પતી ગયું। હાઉ એવર જે વર્તમાનની પર્યાયમાં વર્તમાન તરીકે જાણ્યું હતું, હવે નેક્સ્ટ સમયમાં શું ફરક પડે છે? કે આ જે વર્તમાન તરીકે જાણ્યું હતું એક સમય ખાલી ભૂતકાળ થઈ જાય, અને નેક્સ્ટ ભવિષ્યની એક પર્યાય હવે વર્તમાન તરીકે જાણે। બાકી જે જાણે છે તો એવું ને એવું છે, તેનું હા કેવલી ભગવાન આપણાની ખાલી જેટલા વિશ્વમાં મનુષ્ય તીર્થ જેટલા પણ જીવો છે ને બધાના મન સંબંધી વિકલ્પ એક સાથે જાણી શકે। સમજો આપણામાં એવી શક્તિ હોય કે સામેવાળાના મનમાં શું ચાલે છે જાણી લઈએ, સમજો તો શું થાય? તો સામેવાળો આપણા વિશે શું વિચારશે ને પહેલા તો એ જ જાણવાની ટ્રાય કરીએ। પણ હવે સમજો એવી શક્તિ આપણે એક્સટેન્ડ કરીએ છીએ કે આ જેટલા લોકો છે ને બધાના જ મનમાં શું ચાલે છે મારામાં જાણવાની શક્તિ છે, તો શું થાય? અરે આપ મારા જ્ઞાનમાં બધા ક્રોસ એટલા બધા થાય ને કે અરે આના મનમાં આ છે આના મનમાં આ છે, ખ્યાલ આવે છે કે નહીં? એમ જાણે ગોંઘાટ થઈ જાય અંદર, થાય કે નહીં? એક સાથે અહીંયા બધા જ બોલવા લાગે તો ગોંઘાટ થઈ જાય કે નહીં? તો કેવડી ભગવાનના જ્ઞાનમાં તો ત્રણ લોક ત્રણ કાળનું બધું જ જાણવામાં આવે તો ગોંઘાટ થાય કે નહીં? જો એમના જ્ઞાનમાં એટલું બધું શાંતિ એટલે એમના જ્ઞાનમાં બધું એટલું જણાય છે તો ઘોંઘાટ તો છે, પણ આપણે એને જે આકુરતા તરીકે ગ્રહણ કરીએ છીએ એવું નથી, તો બસ જેવું છે એવું જાણે। કેવલી ભગવાન જેવું છે એવું જાણે છે, ખ્યાલ આવે છે કે નહીં? આના ઉપર લાસ્ટ ક્લાસમાં રાહુલભાઈ બહુ ડિટેલમાં 10-15 મિનિટ સુધી કેવળીના ઉપર લીધું હતું, બહુ સરસ લીધું। તમે ઓડિયોમાં છે આપણી પાસે, તમે સાંભળ્યું કરી દો। જો કેવળ જ્ઞાનના કોઈ જ ભેદ પ્રભેદ નથી એટલે આપણે એમાં બીજું એમાં કઈ નથી। એક ફાઇનલ પોઈન્ટ લઈને પૂરું કરીએ છીએ, આપણો ટાઈમ તો પૂરો થઈ ગયો। જે જ્ઞાન ગુણ છે ને, આપણે શું કીધું જ્ઞાન ગુણના 5 પ્રકાર છે, તો એવું હશે ને કે આટલો જ્ઞાન ગુણ છે એમાંથી આટલું મતિ જ્ઞાન, એના પછી આટલું શુદ્ધ જ્ઞાન, પછી આટલું અભિજ્ઞાન, આટલું મનોભય અને આ છેલ્લું આટલું કેવળ જ્ઞાન, એવું હશે કે ને? તો કેવી રીતના છે, કેવી રીતના? જો કેવળ જ્ઞાન એટલે શું? કે જેટલી જ્ઞાનની સામર્થ્ય છે ને પૂરેપૂરી પ્રગટ છે, બધું જ જ્ઞાન પ્રગટ છે, એટલે જ્ઞાનમાં જેટલી તાકાત છે આ જ્ઞાનની તાકાત કેટલી છે ને એનું ભાવવાસન કરવું છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે। એક ગોમટકારમાં આપણે આવે છે કે જ્ઞાનના અવિભાગ પ્રતિચ્છેદોની સંખ્યા કેટલી છે, એ તમે ક્યારેક વાંચજો તો આપણું એમ જાણે માઇન્ડ બોગલિંગ છે। આપણે જેટલું મેથેમેટિક્સ ભણ્યા છે ને બધું જ ભૂલી જાય, એટલા સરવાળા બાદ બાકી એટલા મલ્ટીપ્લાય ને ગુણાકાર ને એટલું કર્યા પછી પણ કેવળ જ્ઞાનના અવિભાગ પ્રતિચ્છેદ સુધી પહોંચી શકાતું નથી છે ને? બધું શલાકાત્રય નિષ્ઠાપન યાદ છે, શલાકાત્રય નિષ્ઠાપન કરીને એક આખું મેથેમેટિકલ ઓપરેશન છે કે એમાં પહેલા આ કરો પછી આ કરો પછી આ કરો પછી આ કરો, હવે આખું કર્યા પછી જે સંખ્યા આવે એમાં પછી આમ કરો પછી પાછું આમ કરો, ને આટલું કર્યા પછી પણ ક્યાં સુધી પહોંચ્યા કે ભાઈ અહીંયા હતા ને બસ જરાક આગળ વધે, અને કેવળ જ્ઞાન ક્યાં છે? ઓ અહીંયા છે, ખ્યાલ આવે છે? પછી છેલ્લે શું કે ભાઈ આટલી બધી વાર તમે આટલા મેથેમેટિકલ ઓપરેશન કર્યા પણ હવે હજી પણ ગમે તેટલા તમે વધારે કરશો ને તો કેવળ જ્ઞાનની નજીક નહીં પહોંચી શકાય, કેમ? કેમ કે કેવળ જ્ઞાનની સામર્થ્ય એટલી બધી વધારે છે, ખ્યાલ આવે છે કે નહીં? તો એ કેવળ જ્ઞાનની સામર્થ્ય જાણવી એનાથી આપણને જીવની પોતાની મહિમા આવે છે કે આટલી બધી જ્ઞાનની તાકાત છે, ખ્યાલ આવે છે? તો આ જ્ઞાન જે આપણે વાત કરતા હતા જ્ઞાનની પૂરેપૂરી તાકાત પ્રગટ થવી એને કેવળ જ્ઞાન કહેવાય છે। તો હવે જયારે એમાં મેજોરિટી અંશ ઢકાયેલો છે જ્ઞાનાવરણને કારણે, તો જે થોડો ખુલ્લો છે એને જ મતિ જ્ઞાન કહેવાય છે, એને જ શુદ્ધ જ્ઞાન કહેવાય છે. ખ્યાલ આવે છે? આ જ્ઞાન કઈ જુદું જુદું નથી. આજે પાંચ પ્રકાર કહેતા કઈ જુદું જુદું જ્ઞાન નથી. જ્ઞાન તો એક જ છે, પણ એની પાંચ પર્યાયો છે, જે એની પાંચ ક્ષમતા રૂપે પર્યાયમાં પ્રગટ થાય. હવે આપણે શરૂ તો કરવું તો આજે શ્રદ્ધા ગુણ, પણ આજે ટાઈમ થોડો ઓછો પડ્યો છે એટલે આપણે આને અહીંયા સ્ટોપ કરીએ છીએ. આપણે જીનવાની સ્તુતિ લઈએ, પછી એક બે અનાઉન્સમેન્ટ છે એ કરીને પછી આગળનો પ્રોગ્રામ જીનવાની સ્તુતિ. હે જીનવાણી ભારતી ગોરી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખચને. જીનવાણી કે જ્ઞાન સે તુજે લોકારો, સો વાણી મસ્તક નમો સદા દે તુમ. બોલો જીનવાણી માતરમો જય.